તારીખ 13/6/1990 શ્રી અનુભવ પ્રકાશ પાના નંબર 112 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 1
પરમ દેવાદી દેવ પરમાત્મા પરમેશ્વર પરમ પૂજ્ય કોમલ રીતે મન રહીત અનુપમ જેની ઉપમા કોઈને આપી નથી શકાતી આનંદમય અખંડિત ભગવાન નિર્વાણનાથને નમસ્કાર કરી શ્રી અનુભવ પ્રકાશ નામ કરું છું. નિર્વાણનાથ એટલે સિદ્ધ પદ, એને નમસ્કાર કરી શ્રી અનુભવ પ્રકાશ નામ કરત કરું છું કે જેના પ્રસાદથી પદાર્થનું સ્વરૂપ યથાર્થ પ્રકારે જાણી નિજ આનંદ ઉત્પન્ન થાય, એમની પ્રસાદથી એની કૃપાથી લો પાવર જેમની કૃપાથી પદાર્થનું સ્વરૂપ એટલે સ્વપદાર્થનું સ્વરૂપ યથાર્થ પ્રકારે જાણી સ્વસન્મુખ થઈને જાણતા એનું નામ યથાર્થ પ્રકાર છે. સ્વસન્મુખ થઈને જાણતા નિજ આનંદ ઉત્પન્ન થાય. પદાર્થ એટલા આનંદ સ્વરૂપ છે અથવા એટલા અસીમ આનંદ સ્વરૂપ છે, અગાધ આનંદ સ્વરૂપ છે પોતે, કે એવું પોતાનું સ્વરૂપ જાણતા અથવા સ્વસન્મુખ થઈને જાણતા, સ્વસન્મુખ થતા સ્વસન્મુખ જાણનારે પર્યાય આનંદમય થઈ જાય છે એવું પોતાનું અંગ છે, અંગભૂત છે. મૂળ આનંદની જે ખાણ છે અને આનંદની જે પર્યાય છે એ બંને એકબીજાના અંગભૂત છે. પર્યાય આમ હતી એ અંગ વિકૃત થતો હતો, આમ થઈ પોતાના અનંત આનંદનો નિહાળ્યો પોતે આનંદમય શિબિર ચાન પ્રથમ આ લોક છ દ્રવ્યનો મહિનો છે. એમાં પાંચ દ્રવ્યથી ભિન્ન એ છ દ્રવ્યનો બનેલો લોક છે. એમાં પાંચ દ્રવ્યથી ભિન્ન બરાબર સહજ સ્વભાવ રૂપ સચિત આનંદ આદિ અનંત ગુણમય સત નામ સત્તા શાશ્વતપણું ચિત નામ જ્ઞાન દર્શન અને આનંદ વગેરે અનંત ગુણમય ચિદાનંદ આત્મા છે. તે ચિદાનંદ આત્મા અનાદિના કર્મ સંયોગથી અનાદિ અને એ આત્માને અને કાર્મણ વર્ગનાને સંબંધ છે. બંધ પર્યાય એકાક એક ક્ષેત્ર આવતા અને એના વિપાક ઉપર જીવનો જીવની દ્રષ્ટિ છે અથવા જીવનું આકર્ષણ છે ખેંચાણ છે એટલે અનાદિથી તેને શુદ્ધ થઈ રહ્યો છે. અવસ્થામાં મલિનતા પ્રવર્તી રહી છે તેથી તેણે પરપદમાં પોતાને માની પરભાવ કર્યા. એનું સ્પષ્ટીકરણ દીધું છે કે એ જે અશુદ્ધ થઈ રહ્યો છે તો એમાં શું કર્યું છે કે પોતે પરપદમાં પોતાને માનીને દેહાદી પરપદમાં શરીરાદી પરપદમાં પોતાને માની પરભાવ કર્યા. પરભાવ કર્યા એટલે પર સ્વરૂપે હું પરપદમાં પોતાપણું માનીને પર સ્વરૂપે હું એવા ભાવ કર્યા અને તેથી જન્મ આદિ દુઃખ સહન કરે છે. જન્મ મરણના સર્વ પ્રકારના દુઃખ સહન કરવાનું એક જ કારણ છે કે પરપદમાં સ્વપણું માન્યું છે અને પરપદમાં સ્વપણું માનતા પરભાવ થયા વિના આ કારણ છે. જન્મ મરણ આદિ દુઃખ થવાનું કારણ પર માં સ્વપણું માનવું એટલું છે. પરપદમાં સ્વપણું ગયું કે અહીંયા દુઃખ ગયું સુધી સુધી વાત છે. જીવને જે અસાતાથી પીડા થાય છે અને જે દેહમાં હું પણ થઈ રહ્યું થાય છે દેહમાં હું પણ અને પીડા આ બંનેનો એવો એક નિયોગ છે યોગાનો યોગ છે. જીભ અવશ્ય જ દુઃખી થાય છે. ખરેખર તો મૂળ કારણ તો દેહમાં હું પણ છે એ છે. પીડા તો જ્ઞાનનું જ્ઞેય છે. ખરેખર પીડાથી એટલું દુઃખ નથી થતું જેટલું એમાં હું પણ કરવાથી દુઃખ થાય છે. આ એક તાત્વિક વિષય છે. આ સમય દુઃખના વિષયમાં જો કોઈ તાત્વિક વાત હોય તો આ છે. જેમ કે જ્ઞાન દશામાં પણ અસાતાને પીડા થાય છે તો પણ જે દેહમાં હું પણ માનીને મિથ્યાત્વ અવસ્થામાં દુઃખ થાય છે એ પ્રકારે દુઃખ નથી થતું. મુખ્યપણે પીડા જ્ઞાનનું નહીં બને છે અને અસ્થિરતાથી જેટલું ખેંચાણ થાય છે એટલું દુઃખ થાય છે. દુઃખ થાય છે એટલો ફેર પડે છે. એટલે એમ લીધું છે પરપદમાં પોતાને માની પરપદમાં પોતાને માની પરભાવ કર્યા અને પરભાવ કર્યા તેથી જન્માદિ દુઃખ સહન કરે છે. નહીતર એટલું દુઃખ ન થાય. વધારેમાં વધારે દુઃખ જન્મતી વખતે અને મરતી વખતે છે. પછી જે બધા દુઃખ છે એથી નીચી કોટીના છે. પીડાની અપેક્ષા છે. બાકી જે મૂંઝવણનું દુઃખ છે એ સૌથી વધારે છે.
મૂંઝવણ
અસમાધાન, અસમાધાન ના અસંખ્ય પ્રકાર છે. જેમ કે એક માણસ ને અપમાનથી નાપઘાત કરે તો એમાં અસમાધાન મુખ્ય કારણ છે. માણસ ને આબરૂ હોય તેને આબરૂ જાય એવી રીતે પ્રસંગ ઉભો થયો, એ સહન ન થાય તો આપઘાત કરે છે. મૃત્યુના દુઃખ ને પસંદ કરે છે પણ પોતાને આબરૂ કેટલી જાય એને પસંદ નથી કરતો, તો એમાં અસમાધાન મોટું કારણ છે. આમ થવું નહોતું જોઈતું કેમ થઈ મારે આબરૂ ગઈ એ કલ્પના છે. જીવને આબરૂ સંબંધેની કલ્પના છે એને અસમાધાન એટલું બધું થાય છે કે એને એમ લાગે છે કે બહેતર છે કે હું ન જીવું આ પરિસ્થિતિમાં. બસ એ અસમાધાન મૃત્યુ કરતા પણ થાય છે, પસંદ કરે છે. કોઈ જીવો તો એવા મૃત્યુને પસંદ કરે છે કે જેની અંદર ઘણી પીડા થયા પછી મૃત્યુ થાય. એમ કે મળે છે એમાં તીવ્ર જ્વલનની વેદના છે, સળગે છે તેમ. પછી તો એ સહન ન થાય તો બચાવો બચાવો કરી જાય, પણ એક વાર તો એને પોતાના હાથે પગલું ભરે છે એને ઉઠાવે છે. આવી દુઃખ પરિપાટી પોતાના અશુદ્ધ ચિંતન થી થઈ છે. ઉપાડી ના શકે બધો એક જ પોઈન્ટ છે. પછી એક જ ઓન રાખો ને બાકી નહીં ઓફ રાખો, સૂર્ય સુધી એક થશે. આવી દુઃખ પરિપાટી એટલે દુઃખ ની પરંપરા, પરિપાટી નો અર્થ કે આવા અનેક પ્રકારના દુઃખ ની પરંપરા પોતાના અશુદ્ધ ચિંતવન થી થઈ છે. અશુદ્ધ ચિંતવન એટલે પોતે પોતાને અશુદ્ધપણે ચિંતવો છે, સ્વીકારીને સ્વીકારીને ચિંતવો છે. હું આવો, હું આબરૂ વાળો, હું આબરૂ વાળો હતો એટલે આબરૂ ગઈ. આબરૂ નહોતી આબરૂ જવાનો પ્રશ્ન નથી. હું આબરૂ વાળો હતો જ મારે આબરૂ ગઈ એટલે પહેલેથી પોતાને અશુદ્ધ મહિનો છે. આબરૂ વાળો મહિનો એ શુદ્ધ છે, દેહ વાળો મહિનો એ શુદ્ધ છે, રાગ વાળો મહિનો એ શુદ્ધ છે.
બરાબર
એવી પોતાના અશુદ્ધ ચિંતાથી થઈ છે. પણ જો તે પોતાના સહજ સ્વરૂપની સંભાળ કરે તો એ ક્ષણમાં સર્વ દુઃખનો નાશ થાય. જે હું પોતાનો અનંત ગુણમય સ્વરૂપ છે એમ જ્યાં સંભાળે, અથવા અવિકારી સ્વરૂપ છે એમ સંભાળે, અનંત આનંદમય છે એમ સંભાળ કરે. હજુ અહીંયા એક વિશેષતા શું છે લખનારની કે જો તે પોતાના સહજ સ્વરૂપની સંભાળ કરે તે વિચાર કરે એમ નથી લેતા સંભાળે, સંભાળવું એટલે સંભાળવું, સંભાળવું પરથી સંભાળ થતા એવો છે. શું છે કોઈ માણસ પોતાની મૂળ જાતિ ભૂલીને કઈક ખોટું કામ કરતો હોય, અને જયારે એને એમ લાગે ઘરે તરત જ બધી વાત છૂટી જાય છે, બીજી કોઈ રીતે ન છૂટે, એ આ એક અવલંબન લેવાનો પ્રકાર છે. સંભાળનો અર્થ શું છે? આધાર લેવો, એટલે વિચારનો શબ્દ નથી લેતા. જો પોતાના સ્વરૂપને સંભાળ કરે એટલે આધાર લઈએ પોતાના સ્વરૂપનો, એનું કોણ પોતાને જોવે છે હું આવો, બસ દેખતે જ ક્ષણ માં દુઃખ નો નાશ થઈ જાય.
એને બધું અવલોકન બહુ થઈ છે,
અવલોકન કરે એટલે પોતાને જેવો છે એવો પોતાના અવલોકન માં આવે છે.
બરાબર,
એક ક્ષણ નાશ થઈ જાય, બીજી ક્ષણ ન લાગે એના માટે. આટલો એકદમ જેને એમ કહીએ કે તત્કાળ લાભપ્રદ ધર્મ છે, તે જ સમયે એનો લાભ થાય છે. બીજો સમય ઉધારેલો નથી કે અત્યારે કામ કરે ને પછી બીજા ક્ષણે એનો ફળ મળે એવું નથી. જે ક્ષણે પોતે પોતાને સંભાળે છે એ ક્ષણે દુઃખ નો અભાવ છે. કેમ કે અવલોકન માં શું છે કે સીધું જ્ઞાન થી જોવું, અવલોકન શબ્દ નો અર્થ દીપચંદજી તો અનુભવ જ કરે છે. કેમ કે આત્મ અવલોકન નામના એમને ગ્રંથ કર્યો છે કે વિચારથી આગળની વાત છે અને આમાં આધાર લેવાની વાત છે. આધાર બુદ્ધિ આવે છે, પોતાને જ્યાં સંભાળે છે ત્યાં હું આનંદ આનંદ મળે છે, દુઃખની ગંધ નથી, પોતાનું સ્વરૂપ દેખે છે, તો આનંદ આનંદ સ્વરૂપ જ છો. આટલો અગાધ્યમાં આનંદ થયો છે તો દુઃખમાં દુઃખનો પ્રવેશ થઈ શકે એવો નથી, અથવા તો દુઃખથી અતિ દૂર એવું આ સ્વરૂપ છે, અથવા આ સ્વરૂપથી દુઃખ અતિ દૂર રહીએ એવી પરિસ્થિતિ છે. જો પોતાના સહજ સ્વરૂપ ની સંભાળ કરે તો એક ક્ષણ માં સર્વ દુઃખ નો નાશ થાય. એટલે શું છે કે એની વાસ્તવિકતામાં આવવું જોઈએ, વાચ્ય છે એની વાસ્તવિકતામાં આવવું જોઈએ. આ કોઈ પણ પ્રકારના દુઃખનો અભાવ થવાનો અમોઘ ઉપાય છે, ખાલી ન જાય, અમોઘ એનો અર્થ એ છે કે નિષ્ફળ ન જાય એવો ઉપાય છે. કોઈ વખત તો એ દુઃખ મટે ને કોઈ વખત ન મટે એવું નથી, જાય મટે જ મટે જ મટે. એનું કારણ શું છે કે સત્તા નથી, જે સુખની સત્તા છે એવા દુઃખની સત્તા નથી. અમારા એક્સિડન્ટ વખતે એમ્બ્યુલન્સમાં આ ચર્ચા ચાલી દીધી, તમે જે વેદના છે શરીરની એમાં જ્ઞાનની સત્તા નથી, અને જ્ઞાનમાં જેમાં એ વેદના જણાય છે એમાં વેદનાની સત્તા નથી, વેદના જેમાં જણાય છે એવા જ્ઞાનમાં વેદનાની સત્તા નથી,
વેદના જેમાં જણાય છે એવા જ્ઞાનમાં
એવા જ્ઞાનમાં વેદનાની સત્તા નથી. જેમ આ ચીજ જ્ઞાનમાં જણાય છે તો આની સત્તા
જ્ઞાનમાં નથી, બસ એવી જ રીતે વેદના છે. વેદના એવી જ રીતે છે, જ્ઞાનથી તદ્દન ભિન્ન એવો ભાવ છે, જેને પ્રવેશ નથી આ રસપરસમાં. વેદનામાં જ્ઞાનનો પ્રવેશ નથી, જ્ઞાનમાં વેદનાનો પ્રવેશ નથી, આમાં જ્ઞાનનો પ્રવેશ નથી, આ જ્ઞાનમાં પ્રવેશ નથી. એવી રીતે ભિન્ન ભિન્ન છે.
સુખની જે સુખ જે છે
સુખ છે એ જ્ઞાન, જ્ઞાન અને સુખ અભિન્ન સ્વરૂપે અનુભવાય છે. રૂપ છે જ્ઞાનનું જ રૂપ છે સુખ, એટલે જુદો નથી, પોતે પોતાના રૂપથી જુદો નથી. એટલે ભેદનો નિષેધ કર્યો છે કે જ્ઞાન ગુણ અને સુખ ગુણ એનો ભેદ કરીશ નહીં, ભેદનો નિષેધ કર્યો છે. હા, એ બેને જોવા આવ્યું ત્યારે એક અભેદ અભિન્ન ભાવે જોજે, અભિન્ન વસ્તુ એ જોજે, અભિન્ન સ્વરૂપે જોજે. કેવી રીતે લીધું છે
વેદના એ વિભાવ છે એનો સ્વરૂપ,
ભેદ પાડવા જતા વિભાવો, ભેદ કરતા વિભાવ ઉત્પન્ન થઈ જાય છે. કેમ કે ભેદ નથી ને ભેદ કરે છે, માટે વિભાવ ઉત્પન્ન થાય છે.
સ્વભાવ તો લક્ષણ ભેદ તો નહીં, સત્તા તો કોઈ અલગ નહીં, ભેદ નહીં,
એક સત્તા
અલગ કર્મે કઈ ભેદ નહીં કરતા, દોનો ગુણો થી અલગ અલગ સત્તા તો નથી.
સુખ
ગુણ અલગ હૈ, જ્ઞાન ગુણ અલગ, દોનો ગુણ અલગ અલગ હૈ, ઉસકી સત્તા અલગ અલગ. અપન જો વિચારતે હૈ એક ગુણ મે સબ ગુણ કા રૂટ હૈ.
એક વસ્તુ ના અવલંબન માં બી આવી જાય છે એમ કેવું છે, અવલંબન નો વિષય ગુણ ભેદ નથી. સ્વભાવની જાતિ છે, એ જાતિમાં બંને નો સમાવેશ છે, જ્ઞાન અને સુખ બંનેનો. પણ જે વિભાવ છે એની જાતિનો સ્વભાવ જાતિમાં સમાવેશ નથી. આ બે વચ્ચે ફેર છે, બે વચ્ચે ફરક છે. કે પેલા બે એક જાતિમાં જાય છે, આત્માની જે જાત છે એમાં એક જાતમાં સમાય છે, તો વિભાવ એની જાતમાં નથી સમાય. આ ફરક છે. ગુણ ભેદ, ત્રિગુણ પર્યાયના ભેદ, ગુણગુણીના ભેદ, આપસ આપસ ગુણમાં ભેદ, આપસ આપસ પર્યાયમાં ભેદ, આપણો જે ભેદનો વિષય છે એ પદાર્થના બંધારણને સમજવા માટે માત્ર જાણવાનો,
માત્ર જાણવાનો,
પછી અવલંબન લેવા માટે એ વિષય પકડવાનો નથી. બીજું, ભેદથી જયારે વસ્તુનું સ્વરૂપ જાણ્યો ત્યારે એની સાથે અભેદતા શું છે એ સહેજ જાણ્યું, તો જાણ્યું બરાબર. એકાંતે ભેદ સમજતા વસ્તુનું સ્વરૂપ એવું એકાંતે ભેદ સ્વરૂપ નહીં હોવાથી વિપર્યાસ ઉત્પન્ન થાય છે. એટલે ભેદ અને અભેદ સાથે હોવાથી અનેકાંત બને, ભેદને પણ અભેદતા સહિત જ સમજવું એ એની યથાર્થતા, યથાર્થ સમજાય છે. અથવા આ તો એક વિજ્ઞાન છે ને, એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જો વિચાર કરીએ તો આંખ છે કે બ્રેઇન નથી, અને હોજરી છે એ મુખ નથી, અલગ અલગ અવયવ છે. શરીરના પ્રત્યેક અંગ અને અવયવ અલગ અલગ હોવા છતાં આ તો તે તબીબી વિજ્ઞાન નો વિષય છે. આખા શરીરને અને એના મેટાબોલિઝમ જેવું છે, પાછું ભિન્નતા હોવા છતાં અભિન્નતા પણ છે. એક માણસ ને હોજરીમાં પચ્યું નથી તો મો આવશે એના મોઢામાં સીધી, તો ખાઈ નાખ્યું પછી તો મોઢાને કઈ સબર નથી ગળે ઉતર્યા પછી. પણ જો આયા ઇન્ડાઇજેશન થયું અને વોમિટ થવાની તૈયારી થઈ તો પેલું મોઢામાં મો આવે. હવે બ્રેઇન ની અંદર એક માણસ ને કોઈ એવો વિચાર આવ્યો કે આ બહુ દુઃખમય પરિસ્થિતિ છે, તો આંખમાં આંસુ આવવા માંડશે, તો બધા અવયવો જુદા હોવા છતાં અનેક રીતે એવી રીતે સંકળાયેલા છે કે દરેક પોતપોતાનું કામ કરવા છતાં એકબીજાને એકબીજા ઉપર ઇફેક્ટ આવે છે. માણસને ટેન્શન આવે તો ધાડો પિશાબ થઈ જાય, વોમિટ પણ થઈ જાય, અને ચક્કર આવવા માટે કંપવા માટે. તો એ આખું શરીર છે એને એનું મેટાબોલિઝમ કે છે કે બધા અવયવો જુદા જુદા હોવા છતાં પણ પાછું અમુક સંકળાયેલો પણ એકબીજા સાથે સંકળાયેલી પણ એની અંદરની વૈજ્ઞાનિક પરિસ્થિતિ ઉભી છે. એમ જ્ઞાન તે સુખ નહીં હોવા છતાં, જ્ઞાન સુખ નથી, જ્ઞાન ગુણ તે સુખ ગુણ નથી, છતાં એક વસ્તુની જ બે વિશેષતા હોવાથી અખંડ પદાર્થની એ વિશેષતા છે, એ એમ મેટાબોલિઝમ છે. બરાબર, એ જો નો ખ્યાલ મારીએ તો જ્ઞાન અને સુખ બે જુદી જુદી વસ્તુ સમજાશે કે જે એ રીતે વસ્તુનું સ્વરૂપ નથી. એટલે એ તો બહુ દ્રવ્યાન યોગની સૂક્ષ્મ સમજણનો વિષય છે, પણ અધ્યાત્મના વિષયમાં તો બહુ સીધી સાદી લાઈન છે. અધ્યાત્મના વિષયમાં આટલો સૂક્ષ્મતામાં કદાચ બધા જીવોનો ઉપયોગ નથી જતો, પણ સીધી સાદી લાઈન એ છે કે અવલંબન વસ્તુમાં એક વસ્તુ ભૂત પદાર્થ છે એનું અવલંબન છે. તો કે ગુણભેદનું સ્થાન તો કે એ જાણવાના વિષયમાં છે. અવલંબન લેવા માટે, આધાર લેવા માટે એ રીતે એનો આદર નથી કરવાનો. આદર તો ભેદતાનો કરવાનો છે, ભેદનો આદર નથી કરવાનો, ભેદ જાણવાનો વિષય છે. એટલે સ્વરૂપની સંભાળ કરે તો એમાં અખંડ સ્વરૂપની સંભાળ કરે તો એક ક્ષણમાં સર્વદુઃખનો નાશ થાય છે, અથવા તત્ક્ષણ સર્વદુઃખનો નાશ થાય છે. જીવું કાય શાશ્વત આનંદમય પરમપદ છે તેને પામે, અને જે મૂળ સ્વરૂપ છે શાશ્વત આનંદમય પરમપદ તેને પામે, પામે એટલે અનુભવ કરે, પ્રાપ્ત કરે, અનુભવ કરવું એ કરવું છે. સ્વરૂપની સંભાળમાં
સ્વરૂપનો અનુભવ વધારે અવલોકન કરતા વધારે
અનુભવ કરે એટલે શું છે કે હું આવો છું એમ સંભાળવું, બરાબર, હું આમ છું એમ સંભાળ કરતા આનંદની ઉત્પત્તિ થાય છે, અનુભવની ઉત્પત્તિ થાય છે. કઈ અન્ય વસ્તુ નથી, પણ પોતાનું સ્વરૂપ છે. એટલે સ્વ પણ એને જોવાય છે, તેને સંભાળ કરતા, એટલે પોતાને સંભાળ કરતા સ્વરૂપ પ્રાપ્તિ થાય છે અથવા સ્વરૂપ અનુભવ થાય છે. સ્વરૂપ પ્રાપ્તિ સંક્ષેપમાં સ્વરૂપ કઈ અને પોતાનો આત્મા ભિન્ન છે એમ લઈ લીધું. આત્મા ભિન્ન છે છતાં અનાદિથી દુઃખી છે એનું કારણ લઈ લીધું. એક ક્ષણમાં દુઃખનો નાશ થાય સ્વરૂપ સંભાળે તો એમ કહીને એ ઉપાય પણ દુઃખનો નાશનો લઈ લીધો. જે પરિણામ ઉલટી એટલે ગુના ખાય ને પરમા પોતાને માની સ્વરૂપનું વિસ્મરણ કરી રહ્યા છે તે જ પરિણામ સુલટી સવા થઈ સ્વરૂપને પોતા રૂપે માની પરનું વિસ્મરણ કરે તો મુક્તિ કામીને નો કર્થ થાય. હવે આટલો પ્રકારમાં લઈ લીધું. એકદમ આમાં એક વિશેષતા એ છે કે વારંવાર તે સ્વરૂપ પ્રાપ્તિનો ઉપાય કહે છે અને એટલો બધો સંક્ષેપમાં કહે છે અને છતાં અનુભવ પદ્ધતિથી કહે છે. આટલી વિશેષતા છે. અનુભવ પદ્ધતિ એ એવી એક પદ્ધતિ છે કે પોતાને પોતાનો અનુભવ કરવાનો હોવાથી અને એમાં અન્ય પદાર્થની સાથે કાંઈ સંપર્ક નહીં હોવાથી વિસ્તારનો વિષય નથી. એની અંદર અનુભવ છે એટલે આરાધના છે અને સ્વયંની આરાધનાનો કોઈ વિસ્તાર કરવાનું કારણ એટલા માટે નથી કે વિકલ્પનો જ્યાં વિસ્તાર નથી તો માનેનો કેવી રીતે વિસ્તાર કરવો. વિકલ્પ પોતે જ સંક્ષેપ પામીને નાશ થઈ જાય છે ત્યારે આરાધના શરૂ થાય છે. એવી એક પોતાને પોતાના સ્વરૂપને વિશે અભિન્ન ભાવની આ પ્રવૃત્તિ છે. તો જેમાં અભિન્નતા છે એનો શું વિસ્તાર કરવો? ભંગભેદો હોય એનો વિસ્તાર થાય, પણ જેમાં ભંગભેદો સમાપ્ત થઈ જતા હોય એનો શું વિસ્તાર કરો તમે? અથવા ટૂંકામાં બહુ લઈને સીધે કે જે પોતાના પરિણામ છે એ પોતાને ગ્રહી લે છે, અંતર્મુખ થઈને એ ગ્રહણ કરવાની જેમાં ક્ષમતા છે, કુશળતા છે અથવા અનુભવ કરવાની જેને આવડત છે, ગ્રીપ આવી ગઈ છે એ કાર્યથી, તો એ તો સંભાળી લઈએ છીએ પોતાને. ખાસ કરતો બસ આમાં આમાં વિસ્તાર શું કરો, એનો શું વિસ્તાર થાય? એક તો વાણીનો બહુ ભાગ વિષય નથી અને બીજા ભગભેદ તો એની અંદર ઉત્પાદ નથી, એનો વિસ્તાર શું થાય? તો એનો વિસ્તાર નથી થતો છતાં એ જ વાતને અવિસ્તાર પણ છતાં અનેક જુદી જુદી રીતે એક જ વાતને પોતે રજૂ કરે છે. એ ગ્રંથ કરતાની વિશેષતા છે.
એક સેન્ટેન્સમાં
ચાર રીતે સાર નથી, બાળકનો સાર નથી. અનુભવ તો બાળકનો સાર છે, સ્વાનુભવ એટલે બાળકનો સાર ભગવાનના. જે પરિણામ ઉલટી એટલે બીજી બાજુ પ્રસન્નમુખ થઈને પરમા પોતાને માની પોતાની જ્ઞાતિ પરમા માની દેહાદીમાં સ્વરૂપનું વિસ્મરણ કરી રહ્યા છે, સ્વરૂપને ચૂકી જાય ચૂકી ગયા છે, તે જ પરિણામ. આમ તો પરિણામ જ કરશે અનુભવ, તે જ પરિણામ સુલટીને એટલે સવળા થઈને સ્વસન્મુખ થઈને અંતર્મુખ થઈને સ્વરૂપ ને પોતા રૂપ માનીને પોતાનું જે જ્ઞાનાનંદમય સચ્ચિદાનંદમય સ્વરૂપ છે એને પોતા સ્વરૂપે માનીને સ્વીકારે છે, પરલોક વિસ્મરણ કરે છે, પર ભૂલી જાય છે. એ વખતે સ્વમાં સ્વપણાનો વિકલ્પ નથી, તેથી અપેક્ષિત એવો જે પર, સ્વની અપેક્ષા એ પર છે ને, નહીતર તો જે વસ્તુ છે એ છે, પરનું વિસ્મરણ છે, તો મુક્તિ કામે એનો અંત થાય. બસ વંદ ભાવ થઈ ગયો, વંદ પરિણતિનો સ્વામી થયો. બહુ સરસ શૈલી જે એમની છે, ઘણી સરસ શૈલી છે. ભાષા છે એ થિયરી છે, ઇટસેલ્ફ ડેફિનેશન છે, પણ અનુભવની ભાષા છે. અનુભવને વ્યક્ત કરતી, અનુભવપૂર્ણ, અનુભવ પદ્ધતિવાળી ભાષા છે, એ વિશેષતા છે. અનુભવને જ વ્યક્ત કરે છે, એટલે અનુભવ પ્રધાનતા છે ભાષાની. અનુભૂતિ પ્રશ્ન ઉઠાવે છે એવા પરિણામમાં કઈ ક્લેશ તો નથી, એમાં કઈ દુઃખ તો જીવને થતું નથી. જેમાં સગળો થયો અને સ્વરૂપને પોતાના સ્વરૂપે માનતા આનંદ ઉત્પન્ન થયો, આનંદમય દશાની પ્રાપ્તિ થઈ, એમાં તો કઈ ક્લેશ તો નથી. તો એવા પરિણામ કેમ કરતો નથી જીવ? આ આત્મા એવા પરિણામ શા માટે નથી કરતો જયારે એમાં ક્લેશ નથી અને સુખ ને આનંદ ને શાંતિ છે? શા માટે જીવ એવા પરિણામ કરતો નથી? આ પ્રશ્ન સમાધાન કે અનાદિકાળથી આ જીવ અવિદ્યામાં પીડ્યો છે. અવિદ્યામાં પીડ્યો છે એટલે શું છે કે એનું જે જ્ઞાન છે એ વિપરીત કામ કરી રહ્યું છે. પોતે મહાદેવાદિદેવ છે, છતાં અવિદ્યાને લઈને એને એમ માન્યું છે કે હું એક જગતનો જંતુ છું. બરાબર, હું એક જગતનો જંતુ છું, આ એની અવિદ્યા છે.
પરમાત્મા
નહીં છે, પરમાત્મા હું એક જગતનો જંતુ છું, તો એક સાધારણ પ્રાણી. મારે ભૂખ લાગે તારે ખાધા વિના ચાલે નહીં, ઉષા લાગે તારે પાણી પીધા વિના ચાલે નહીં, શ્વાસોશ્વાસ મળવા વિના ચાલે નહીં, અને બીજી નાની મોટી હજારો ચીજ વિના મને ચાલે. એટલે એક પોતાને જંતુ માની લીધો છે, ક્ષુદ્ર પ્રાણી માની ક્ષુદ્રતા કરે છે. સ્વરૂપે જ માની લીધો પોતાને. અનાદિકાળથી આ જીવ અવિદ્યામાં કાંઈ પીડ્યો છે, મોહની ગાંઠ નિવીડ પડી છે. એમ સાધારણ નથી, નિવીડ મીન્સ ઠોસ, કઠણ. મોહની ગાંઠ નિવીડ પડી છે, આત્મા અને પરનું એકત્વ સંતાન થઈ રહ્યું છે. આત્મા અને પર પદાર્થ તો મુખ્ય તો પુત્ર સાથે છે, બીજા ચાર પદાર્થ. આત્માને પરનું એકત્વ સંતાન થઈ રહ્યું છે, એકમેકપણે તન્મય થઈને અનુભવ થઈ રહ્યો છે. એનો દ્રષ્ટાંત લે છે કે જેવી રીતે કોઈ પુરુષને અફીણનો અમલ ચીડ્યો છે, કોઈ પુરુષને અફીણનો અમલ બની નિસ્વાસ નથો થયો છે. જેમ કોઈ પુરુષને નશો ચીડ્યો છે તે દુઃખ પામે છે, જ્યારે નશો ચીડ્યો છે ત્યારે કઈ સુખી નથી, પણ છૂટી શકતો નથી, એ અફીણના આદતથી છૂટી નથી શકતો. સારો દ્રષ્ટાંત છે, વ્યસન નો દ્રષ્ટાંત આપે છે બહુ સારો, કે વ્યસન થી જીવ દુખી છે છતાં વ્યસન છોડી શકતો નથી. એમ સંસારમાં જીવ શા માટે આ ક્લેશના પરિણામ કરે છે અને અક્લેશના શાંતિના પરિણામ નથી કરતો, દુખી છે તો કેમ કરે છે? કે એ પણ એક પોઈઝન છે, એમ ઝેર ઝેરને માગે છે, અફીણ અફીણને માગે છે, અફીણ ન ખાય તો મરી જાય. પરિસ્થિતિ અફીણિયા જેવી થઈ ગઈ છે.
વિભાવ વગર ની પોતાની જાત ને ઓળખી
ઓળખી નથી ને એને વિભાવ વગર ની પોતાની જાત છે એનો સ્વીકાર થવો,
સ્વીકાર એનો વિશ્વાસ નથી,
વિશ્વાસ નથી. દુઃખ પામે છે અફીણ ખાવાથી છતાં છૂટી શકતો નથી, સાથે કે ઉંમર ઘણો ચડ્યો છે અથવા ઘણા વખતથી એને અફીણ ખાવાની ટેવ પાડી દીધી છે શરીરમાં, એટલે ટોક્સિકેશન જે થયું છે એટલે એને ડિમાન્ડ કરે છે મને અફીણ જોઈએ, અફીણ જોઈએ. એમ આને ટોક્સિકેશન ચડી ગયો છે. ઘણો ચીડો છે, છૂટવાથી સુખ સુખ છે, ક્લેશ એટલે કે દુઃખ નથી કઈ છૂટવાથી, પણ તલબ લાગતા તે લે ને લે જ રહી જ ન શકે. એને જયારે અફીણની તલબ લાગે ત્યારે એ અફીણ લીધા વગર રહી નથી શકતો. બહુ પ્રેક્ટિકલ દૃષ્ટાંત લીધો છે. બધું ભૂલી જાય એટલે એને રગુ તૂટતી હોય એવું લાગે. અને જો એકદમ અફીણ બંધ કરે તો મરી જાય, એકદમ બંધ નહીં કરી શકે, એ ગ્રેજ્યુઅલી એને એને એનો ડોઝ ઘટાડી 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 ઘટાડીને નાશ કરી શકશે. સેમ પોઝિશન આત્મા ક્રમશઃ વિભાવને તોડતો જાય છે. એ ચૌદ મૂળ છે, પછી અંતર્મુખમાં કોઈ પસાર કરે તો ચૌદમું સ્થાનમાં તો કેટલો સમય લે, વધારે ઉત્કૃષ્ટ સમય, અસંખ્ય સમય. તો કે ભાઈ અસંખ્ય સમય છે પણ એક લઘુ અને એક દીર્ઘ છે, પણ ક્રમ પડે પડે ને પડે છે. જે સમયે સમય કૃષ્ણને સ્વાનો ભાવ થાય એ જ સમયે કોઈ પૂર્ણ ન થાય. કેમ કે અનાદિનો એને કેફ ચડેલો છે, એ જ કેફ છોડવામાં ક્રમ પડે પડે ને પડે છે, પાત્રતા અને ક્રમ નહીં પડતા, એ બોલ સમ્યક દર્શન માં ક્રમ નહીં પડતા, દો ચીજ છે. સમ્યક દર્શન જબ હુઆ સબ હો ગયા પૂરા, પાત્રતા મેં વિક્રમ નહીં પડતા. પાત્રતા મેં યે બાત જરૂર હૈ કે જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ ઉસકી સ્થિતિ હૈ, વૈસે તો સમ્યક દર્શન મેં કમજોર હોતા હૈ, ક્ષોભસમ ઔર ક્ષાયિત કા બલવાન હોતા હૈ, ના હૈ પૂરા કહે લેકિન હૈ પૂરા કા પૂરા. એસા પાત્રતા હૈ તો પાત્રતા હૈ, ઉસમેં આને મેં ક્રમ નહીં પડતા હૈ.
શ્રદ્ધાને પલટવામાં કોઈ ક્રમ નહીં,
શ્રદ્ધાને પલટવામાં ક્રમ નહીં, પાત્રતાને આવવા મારવા ક્રમ નહીં. જ્યારે જે પોતાના કલ્યાણ માટે તૈયાર થાય અંતરની ભાવના થઈ, એ જ સમય પાત્રતા પ્રગટે છે. તલબ લાગતા તે લે ને લે છે, તેવી રીતે આ જીવ પરમોહથી બંધાઈ રહ્યો છે. પરમોહમાં એને જે આકર્ષણ છે, પરપર્શ બુદ્ધિ જે આકર્ષણ છે, એમાં અટકો છે, રોકાઈ ગયો છે, પ્રતિબદ્ધ થયો છે. એનાથી છૂટા તો સુખ છે, સ્વરૂપમાં પરિણામ આવી જાય તો સુખ છે, સત્તા છૂટતો નથી, સત્તા છૂટતો નથી અને અનાદિના સંયોગથી છૂટતા સુખ થાય છે, છતાં જૂઠું દુઃખ માને છે. અનાદિના સંયોગથી છૂટતા સુખ થાય છે. હવે સંયોગો છૂટવાથી સુખ છે, છતાં આ જીવ તો એમ માને છે કે આ બધું છૂટશે તો મારા આગળ વિરોધી છે, દુઃખ માને સંયોગ છૂટતા એને સુખ છે, માને છે કે સંયોગ છૂટે તો મને દુઃખ
થાય.
રાજીબા પ્રસંગ બનાવે સ્મૃતિક વાત જાણે સ્મશાન ગયે છે, સ્મશાન તો બીજી ચર્ચા ગુરુદેવ કે સાધુ નારાયણભાઈ છે, જો મહાવિદેવ સાધુ નારાયણભાઈ કો દીક્ષા લેને કા વિચાર થા, જો ગુરુદેવ ને દીક્ષા લી તો ઉસકા શિષ્ય કે તરહ ઉસકો ભી દીક્ષા લેને કા વિચાર થા. ગુરુદેવ ને બોલા કે નહીં, મેરા તો માર્ગ ય અલગ હૈ, મેં તો કોઈ દીક્ષા દેને વાલા નહીં હું, યે દીક્ષા કો મેને આગે જાકે છોડને વાલા, તો ફિર તો દીક્ષા ઇસકે સાથ લેને મેં તો કોઈ સવાલ નહીં રહા, કે વિચાર કર તો મેં આપસ મેં પરિચિત થે. उनको ये भी एक बात थी, उसको एक इकलौता लड़का था, उसकी लड़का के साथ उसका बहुत लगाव था. वो लड़का जवान अवस्था में मर गया, तो उसको रिएक्शन तो आया, लेकिन उसको ये भी पता चला कि मेरा लगाव था इसके लिए रिएक्शन. अब ये लगाव का निमित्त ही नहीं रहा, तो वास्तव में तो मेरा जहाँ बंधन था वो बंधन का निमित्त टूट गया है, मैं दुख कैसे दुखी हो रहा हूँ, दुख कैसे मुझे होना चाहिए. फिर उसने गुरुदेव को चिट्ठी लिखी, तो गुरुदेव को लाल साई से चिट्ठी लिखी, काली साई से नहीं लिखी,
शोक करवा
कि जे मने बंधन नु कारण रोकाण नु कारण हो तो ये वो जे मारो पुत्र એનું અવસાન થઈ ગયું છે અને મારો જે રાગ છે એ રાગનું નિમિત્ત તૂટી ગયું છે, એ નિમિત્ત તૂટતા હવે હું મારું કામ કરવા માટે ફ્રી થઈ ગયો છે એવું મને લાગે છે. એને આ હું એક શુભ પરિસ્થિતિ ગણીને લાભ થાય આગળ વિકતા એ વાત ચાલી હતી, મેં તો આગળ નહીં સુની હતી. ये भी एक व्यवहार है आपस में लोकोत्तर लाइन में, ऐसा व्यवहार किया जाता लाभ अच्छे होते हैं. हमको त्रिल के रूपते कागल गुरु के साथ बहुत बहुत छूट गई.
कौन वर्ष के बोलते हैं जी का पत्र हमारे प्रसन्न ने
हाँ सब की था
बंदे साथ साथ श्री
છૂટવાથી સુખ છે છતાં છૂટતો નથી, અનાદિ સંયોગથી છૂટતા સુખ થાય છે છતાં જૂઠું દુઃખ માને છે, તેને મટાડવાને માટે પ્રજ્ઞા છીણીને આત્માને પરના એકત્વ સંધાનમાં નાખે. એ છૂટવાથી જે દુઃખ છે એ છૂટવાનો દુઃખ છૂટવાથી તો સુખ છે ને જૂઠું દુઃખ માને છે, તો એ જૂઠું દુઃખ મટાડવાનો ઉપાય લઈ ગયો. કે રીતના જે સમય સારનો પુરુષ કે કારણ છે પ્રજ્ઞા છે એ લીધો એ વાત એમણે અહીંયા નાખી. તેને મટાડવાને માટે પ્રજ્ઞા છીણીને એટલે જ્ઞાનને સૂક્ષ્મ કરીને આત્માને પરના એકત્વ સંધાનમાં નાખે, એટલે ભિન્ન કરે. જ્ઞાન જ્ઞાન છે, એ જ્ઞાન જ્ઞાનમાં વળે એટલે પરનું અનુસંધાન છૂટી જાય, એટલે જ્ઞાન પોતે જયારે જ્ઞાન માં વળે ત્યારે એનો એકત્વનો સંધાન છૂટે છે, અથવા જ્ઞાન જ્ઞાન ને વેદે, પર વેદન થી મુક્ત થઈને જ્ઞાન જ્ઞાન ને વેદે, એટલે એનો એકત્વનો સંધાન છૂટી જાય છે. આ દુઃખ થી છૂટવાનો આ જ ઉપાય છે. ગમે ત્યારે જીવને દુઃખ ભાવ ઉત્પન્ન થાય, આવે એની પ્રેક્ટિકલ સાઈડ, જ્યારે જ્યારે પણ આ જીવને દુઃખભાવ ઉત્પન્ન થાય જીવ, ત્યારે એકદમ સાવધાન થઈને જ્ઞાનને સંભાળે,
બરાબર,
અને જ્ઞાનમાં રહેલા જ્ઞાન વેદનને ગ્રહણ કરે, ફિનિશ. દુઃખ ક્યાં ગાયબ થઈ ગયું એ ખબર નહીં પડે, કેવી રીતે ગાયબ થઈ ગયું એ ખબર નહીં પડે.
જ્ઞાન વેદન માં એટલે કે
જ્ઞાન છે એની અંદર જ્ઞાન વેદન છે, જ્ઞાન પોતે વેદક સ્વભાવી છે, એટલે ક્યારે પણ જ્ઞાન પોતે વેદ્યા વિનાનું રહેતું નથી, વેદવાનું કાંઈ ગ્રાસ નથી. તો એ પોતે વેદવાનું જે કાર્ય કરે છે એ પોતે જ્ઞાન જ છે. તો વેદન ક્યારે પોતે સબ જીવો કી યહી હાલત હૈ, નિગોચ સે લેકર કે સિદ્ધ તક, જ્ઞાન જ્ઞાન કો વેદે ઓર જ્ઞાન પર કો વેદ વેદ સકતા હી નહીં, और ज्ञान में पर का वेदन की कोई गुंजाइश नहीं, कोई अवकाश नहीं,
बराबर,
ये वस्तु स्थिति है. बस मानव वस्तु वस्तु स्थिति को, ये वस्तु स्थिति है उसको संभाल लेना है. उसको चुक गया है, वो तो चुक गया है, वो संभाल ले, बस कुछ नहीं बात है. इससे ज्यादा कुछ ત્યારે બસ આટલો એક પોતાના સંભાળમાં આવી જાય, પતો નહીં લાગે ક્યાં કેવી, એકદમ ખલાસ ઈચ્છા કરે. કેમકે દુઃખ તો પર વેદનના અભ્યાસથી છે, પરને જાણવાથી દુઃખ નથી, પણ પર વેદનના અભ્યાસથી દુઃખ છે. પર તો પર છે, પર પર તરીકે જણાય તો પરનો જ્ઞાતા દ્રષ્ટા રહે, પણ પર વેદનના અભ્યાસથી દુઃખ છે. બસ જેવો પોતાનું સ્વસંવેદન સ્વરૂપ સંભાળે એ વાત ખતમ, દુઃખ ખતમ.
હું જાણનાર છું દુઃખ જેનો એ મારો સ્વભાવ નથી,
મને જ વેદવું એ જ મારો સ્વભાવ,
મને જાણો
મને વેદવું એ જ મારો સ્વભાવ છે. સર્વજ્ઞ અર્યંત પરમાત્મા ને પ્રતિમાજીના દર્શન કરવામાં મુખ્ય કોઈ વાત હોય તો સ્વસંવેદન ને સંભાળવાની છે. કેમ કે અર્યંત પ્રતિમા એટલે પરિપૂર્ણ સ્વસંવેદન ની મૂર્તિ, ચોથા મૂર્ખાને અનુભવ થાય છે તો જગન્ય બાબુ સ્વસંવેદન છે, પણ એ જાતિનું પૂર્ણ સ્વસંવેદન નું મૂર્તિમંત કોઈ સ્વરૂપ હોય તો એ પ્રતિમા છે. એટલે એમને જોતા પોતાના સ્વસંવેદન, જેમ અરીસામાં આકૃતિ જોતા પોતાના મુખને લક્ષ માની છે, કારણ કે મારું માડું દેખાય છે, આકૃતિ ઉઠી છે અરીસાની સપાટી ઉપર, પણ લક્ષ કેવી રીતે જાય છે, મારું મારો ચહેરો દેખાય છે, જ્ઞાનમાં પોતા ઉપર આવે છે, જ્ઞાનમાં ઉપયોગ અહીંયા છે અને લક્ષ અહીંયા પોતા ઉપર જાય છે. બસ એવું જ છે, આ અર્યંત પ્રતિમા ઉપયોગ અર્યંત પ્રતિમા ઉપર જાય છે અને લક્ષ દ્વારમાં ઉપર જાય છે. આવું અનંત સ્વસંવેદનમાં મારો સ્વરૂપ છે, લક્ષ્મણ આ દર્શન ની પદ્ધતિ છે, એટલા માટે આ પણ છે. કેમ કે એ સ્વસંવેદન ભાષા ગોચર નથી, ભાષા ગોચર નહીં હોવાથી સાધક મહાત્માઓએ એને મૂર્તિમંત બનાવી નાખ્યા, અમૂર્ત ને મૂર્તિમંત બનાવી નાખ્યા. વાણી ગોચર નહીં હોવાથી મૂર્તિમાં ઉપખડું કરી દીધું, અથવા સ્વસંવેદન ની મૂર્તિ ઘડી, અમૂર્ત ની મૂર્તિ ઘડી. આ એક બહુ મોટું કામ કરે છે, જોકે આ કામ તો કુદરતે કરે છે, જે શાશ્વત પ્રતિમા છે કુદરતે આ કામ કરેલું છે. સાધકોને તો એના ઉપરથી પોતાનો અનુભવ ગ્રહણ થયો, એટલે એમ નથી કે આ તો કુદરતી જ આવસ્થા છે, તો આ તો કૃત્રિમ પણ કરી શકાય છે. આપણી જે ભાવના છે એને શા માટે મૂર્તિ મન ન કરી સાકાર કરી, ભાવનાને સાકાર કરે છે એનો નામ સ્થાપના દીક્ષિત છે, નહીં નો વિષય છે સંવેદના. શ્વેતાંબર લોકોને પૂછીએ છીએ મૂર્તિને કેમ અલંકાર કરાવો છો, મારા છે સાધુઓ સાથે ચર્ચા થઈ છે આચાર્ય સાથે, તો બાળ જીવોને સમજાવવા માટે ખરેખર મૂર્તિની સ્થાપના જ્ઞાનીઓ કરે છે, બાળ જીવો નથી કરતા, અને બાળ જીવો સમજે શું એમાં, એને સંવેદનની ખબર નથી એમાં શું સમજે કે એની મૂર્તિ કેવી રીતે કરવી. ખરેખર તો એ જ્ઞાનીઓને નય છે, અને નિક્ષેપ છે એ નયનો વિષય ને નિક્ષેપ કહેવામાં આવે છે, માટે આ જ્ઞાનીઓનું કાર્ય છે. બાળજીવોને સમજાવવા માટે પણ બાળજીવોનો વિષય જ નથી આ, તો આ તો જ્ઞાનીઓનો વિષય છે. મૃત્યુ તો જ્ઞાનીઓએ ઘરમાં બનાવી છે, તો જ્ઞાની આવું કરે, એ તો અજ્ઞાની એવું કરે છે.
કેટલી નિર્દોષતા ને કેટલી પવિત્રતા પ્રગટ થયા પછી એ લગ્ન થયા છે,
એનું ભાન હોય તો તર્ક આવે ને.
છોડવાના બદલે જેને છોડ્યો એને પાછું ગ્રહણ કરે.
જેમના શિષ્યો સાધુઓ એટલે એમના શિષ્યો જે અરિયંત ના શિષ્યો ત્યાગી એનો ગુરુ અત્યાગી